નમસ્કાર, આકાશવાણી સમાચાર હિના મોદી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. ઇઝરાયેલે ઈરાનની રાજધાની તહેરાનમાં બાસ્વીચ અને આંતરિકીય સુરક્ષા કમાન્ડ સેન્ટરો પર શ્રેણીબદ્ધ હુમલાઓ કરતા પશ્ચિમ એશિયામાં સંઘર્ષ વધુ તીવ્ર બન્યો. ફિનલેન્ડના રાષ્ટ્રપતિનું ભારતમાં સ્વાગત કરતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે તેમની મુલાકાત ભારત ફિનલેન્ડ સંબંધોને નવી ઊંચાઈએ લઈ જશે. શ્રીલંકાના દક્ષિણ કિનારા પર ઈરાની નૌકાદળના જહાજ પર શંકાસ્પદ સબમરીન હુમલામાં 101 લોકો લાપતા અને 78 ઘાયલ. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે કહ્યું, ભારતની ત્રણ મુખ્ય વિદેશ નીતિઓમાં મ્યાનમાર મુખ્ય ભૂમિકા ભજવે છે. રંગોના તહેવાર હોળીની આજે દેશભરમાં ઉજવણી થઈ રહી છે અને આઈસીસી પુરુષ T20 વિશ્વકપમાં આજે કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં પ્રથમ સેમીફાઇનલ દક્ષિણ આફ્રિકા અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાઈ રહી છે. સમાચાર વિગતવાર. ઈરાનની રાજધાની તહેરાનમાં વહીવટી કાર્ય સાથે જોડાયેલા બાસ્વીચ અને આંતરિક સુરક્ષા કમાન્ડ સેન્ટરો પર ઇઝરાયેલી હુમલાઓએ પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંકટને વધુ ઘેરો બનાવ્યું છે. ઇઝરાયેલી સંરક્ષણ દળો IDF અને એક સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું કે ઈરાની શાસન સમગ્ર દેશમાં નિયંત્રણ જાળવવા માટે આ કમાન્ડ સેન્ટરોનો ઉપયોગ કરે છે. આ અંગે સાંભળીએ એક અહેવાલ.
इसराइल रक्षाबल ने ईरान के मिसाइल लॉन्चरों और अन्य प्रणालियों को भी निशाना बनाया. इसराइली वायुसेना ने सोशल मीडिया पोस्ट में कहा कि वो ईरान की वायु क्षमताओं पर हमले जारी रखे हुए हैं और वायु रक्षा प्रणालियों का संचालन करने वाले ईरानी सैनिकों को मार गिराया गया है. इसराइल की वायुसेना ने बैरूत में हिजबुल्ला के बुनियादी ढांचे पर भी हमले शुरू कर दिए हैं. उधर अमरीका स्थित मानवाधिकार कार्यकर्ता समाचार एजेंसी के अनुसार 28 फरवरी से पश्चिम एशिया में चल रहे संघर्ष में ईरान में अब तक 1097 नागरिक मारे जा चुके हैं. समाचार कक्ष से अंजुम આલમ.
ઓપરેશન એપીકે ફ્યુરી અંગે અમેરિકન કમાન્ડરે જણાવ્યું કે 100 કલાકથી ઓછા સમયમાં અમેરિકાએ લગભગ 2000 લક્ષ્યો પર હુમલો કર્યો છે. તેમણે કહ્યું કે ઈરાનની હવાઈ સંરક્ષણ પ્રણાલી ગંભીર રીતે નબળી પડી ગઈ છે અને તેના સેંકડો બેલેસ્ટિક મિસાઇલો, લોન્ચર અને ડ્રોનનો નાશ કરવામાં આવ્યો છે. દરમિયાન પશ્ચિમ એશિયામાં ઈરાન અને અમેરિકન ઇઝરાયેલી સંયુક્ત દળો વચ્ચેના સંઘર્ષ દરમિયાન સાયપ્રસ પરના હુમલા બાદ બ્રિટન અને ફ્રાન્સ સાયપ્રસમાં યુદ્ધ જહાજો અને હવાઈ સંરક્ષણ સાધનો તૈનાત કરી રહ્યા છે. ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોને ફ્રેન્ચ જહાજ ચાર્લ્સ ડી ગોલને ભૂમધ્ય સમુદ્રમાં તૈનાત કરવાનો આદેશ પણ આપ્યો છે. આંતરરાષ્ટ્રીય પરમાણુ ઉર્જા એજન્સીના ડિરેક્ટર જનરલ રાફેલ મારિયાનો ગ્રોસીએ જણાવ્યું કે ઈરાન દ્વારા પરમાણુ બોમ્બ વિકસાવવાના કોઈ પુરાવા મળ્યા નથી. સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી ગ્રોસીએ એમ પણ કહ્યું કે ઈરાન દ્વારા શસ્ત્રો ગ્રેડ ક્ષમતાની નજીક સમૃદ્ધ યુરેનિયમનો મોટો ભંડાર અને નિરીક્ષકોને સંપૂર્ણ એક્સેસ આપવાનો ઇનકાર ગંભીર ચિંતાનો વિષય છે. પશ્ચિમ એશિયા અને ખાડી ક્ષેત્રના વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વિદેશ મંત્રાલયે એક કંટ્રોલ રૂમ શરૂ કર્યો છે. આ કંટ્રોલ રૂમનો સંપર્ક સવારે 9 થી રાત્રે 9 વાગ્યા સુધી ટેલિફોન દ્વારા કરી શકાય છે. આ નંબરો છે 1811-3097, 0113-01-2113-01-4104 અને 0113-01-7805. વધુમાં સંઘર્ષગ્રસ્ત વિસ્તારોમાં ભારતીય દૂતાવાસોએ સુરક્ષા પગલાં અને શક્ય સ્થળાંતરના પગલાંમાં મદદ કરવા માટે 24 કલાકની કટોકટી હેલ્પલાઇન પણ શરૂ કરી છે. કેનેડાના પ્રધાનમંત્રી માર્ક કાર્ની આજે કહ્યું કે મધ્ય પૂર્વમાં ચાલી રહેલ સંઘર્ષ આંતરરાષ્ટ્રીય વ્યવસ્થાની નિષ્ફળતા છે અને અમેરિકાએ ઈરાન પર હુમલો કરતા પહેલા તેના સાથી દેશો સાથે સલાહ લીધી ન હતી. ઈરાનના પરમાણુ કાર્ય પર વાતચીત બાદ શનિવારે અમેરિકા અને ઇઝરાયેલી દળોએ ઈરાન પર હુમલો કર્યો છે. આ લડાઈ હવે ઈરાનની સરહદોની બહાર ફેલાઈ ગઈ છે. ઈરાને બહેરીન, સંયુક્ત આરબ અમીરાત અને કતાર જેવા ખાડી દેશો તેમજ સાઉદી અરેબિયા અને કુવૈતમાં અમેરિકાના દૂતાવાસો પર હુમલો કર્યો છે, જેના કારણે અમેરિકાને સમગ્ર પ્રદેશમાં તેના રાજદ્વારી મિશન બંધ કરવાની ફરજ પડી છે. ફિનલેન્ડના રાષ્ટ્રપતિનું ભારતમાં સ્વાગત કરતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે તેમની મુલાકાત ભારત ફિનલેન્ડ સંબંધોને નવી ઊંચાઈએ લઈ જશે. પ્રધાનમંત્રીએ કહ્યું કે તેઓ આવતીકાલે રાષ્ટ્રપતિ સ્ટબને મળવા અને રાયસીના ડાયલોગ 2026માં તેમના મુખ્ય ભાષણ માટે આતુર છે. ફિનલેન્ડના રાષ્ટ્રપતિ એલેક્ઝાન્ડર સ્ટબ આજે સવારે ભારતની મુલાકાતે નવી દિલ્હી પહોંચ્યા હતા. વિદેશ રાજ્યમંત્રી કીર્તિવર્ધન સિંહે વિમાન મથક પર તેમનું સ્વાગત કર્યું હતું અને તેમને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. શ્રી સ્ટબ રાયસીના ડાયલોગ 2026માં મુખ્ય મહેમાન અને મુખ્ય વક્તા છે. નવી દિલ્હીમાં આગમન પર શ્રી સ્ટબે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું કે તેમની મુલાકાત બંને દેશો વચ્ચેના સંબંધોને વધુ મજબૂત બનાવશે, જેમાં વેપારનો પણ સમાવેશ થાય છે. ભૂતાનના વિદેશ અને બાહ્ય વેપાર મંત્રી દિનાનાથ ધુંગલે અને માલ્ટાના નાયબ પ્રધાનમંત્રી અને વિદેશ અને પર્યટન મંત્રી ઇયાન બોર્ગ આજે નવી દિલ્હી પહોંચ્યા. તેઓ 11મા રાયસીના સંવાદમાં ભાગ લેશે. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું કે ભારત અને ભૂટાન વચ્ચેની ભાગીદારી ઊંડા પરસ્પર વિશ્વાસ અને સદભાવના પર આધારિત છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIRNews_ABDને ફોલો કરશો. શ્રીલંકાના દક્ષિણ કિનારા પર ઇરાની નૌકાદળના જહાજ પર શંકાસ્પદ સબમરીન હુમલા બાદ 101 લોકો લાપતા થયા છે અને 78 ઘાયલ થયા છે. એક સમાચાર એજન્સીના અહેવાલ મુજબ ઇરાની ફ્રિગેટ IRIS દેના તરફથી ડિસ્ટ્રેસ કોલ મળ્યા બાદ શ્રીલંકાના નૌકાદળના જહાજોને રવાના કરવામાં આવ્યા હતા. ગાલેના દરિયાકાંઠે લગભગ 40 નોટિકલ માઇલ દૂર જહાજે ટેકનિકલ સમસ્યાની જાણ કરી હતી. ઘણા ઘાયલ ઇરાની નૌકાદળના કર્મચારીઓને બચાવી લેવામાં આવ્યા હતા અને કિનારે લાવવામાં આવ્યા હતા. તેમાંથી 32 લોકોને સારવાર માટે કરાપીટિયા ટીચિંગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હોસ્પિટલના અધિકારીએ પુષ્ટિ આપી છે કે બચાવેલા એક ક્રુ સભ્યની હાલત ગંભીર છે, જ્યારે ઘટનાનું ચોક્કસ કારણ હજુ સ્પષ્ટ નથી. કેટલાક અહેવાલો સૂચવે છે કે જહાજ પર હુમલો થયો હતો. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે જણાવ્યું કે ભારતની 3 મુખ્ય વિદેશ નીતિઓમાં મ્યાનમાર મુખ્ય ભૂમિકા ભજવે છે. પાડોશી પ્રથમ એક્ટ ઇસ્ટ અને હિન્દ પ્રશાંત મહાસાગર ક્ષેત્રમાં મુખ્યત્વે સામેલ છે. નવી દિલ્હીમાં સરસો બેકામાન સાહિત્ય કેન્દ્ર ભવનના ઉદઘાટન પ્રસંગે ડોક્ટર જયશંકરે જણાવ્યું કે આ કેન્દ્ર ભારતના ગાઢ દ્વિપક્ષીય સંબંધોનું પ્રતીક છે. સરસો બેકમાન કેન્દ્ર મ્યાનમારના શાસ્ત્રીય અને લોક સાહિત્યના સંરક્ષણ અને અભ્યાસમાં ફાળો આપશે. તેમણે એમ પણ કહ્યું હતું કે આ કેન્દ્ર મ્યાનમારના વારસાને નવી પેઢી અને સામાન્ય લોકો માટે સુલભ બનાવશે. ડોક્ટર જયશંકરે જણાવ્યું કે મ્યાનમાર સાથે ભારતનું જોડાણ લોક કેન્દ્રિત અને માંગ આધારિત છે. રંગોના તહેવાર હોળીની આજે દેશભરમાં ઉજવણી થઈ રહી છે. આ તહેવાર વસંતના આગમનને દર્શાવે છે. આ દિવસે લોકો એકબીજાને રંગો લગાવે છે, શુભેચ્છાઓ આપે છે અને મીઠાઈ વહેંચે છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ CP રાધાકૃષ્ણન અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને રંગોત્સવ પર્વની હોળીની શુભેચ્છા પાઠવી છે. આ અંગે સાંભળીએ એક અહેવાલ.
ઢોલના તાલ અને હોલી હેના પડઘમ સાથે દેશભરમાં વાતાવરણ આનંદી રંગોથી ભરાઈ ગયું છે. વસંત ઋતુમાં આગમન સાથે ગુંજિયાની મીઠાસ અને ઠંડાઈની સુગંધ હોળીના વાતાવરણને વધુ આનંદદાયક બનાવે છે. હોળી માત્ર રંગોનો તહેવાર નથી, પરંતુ પ્રેમ, ભાઈચારો અને સામાજિક એકતાનું પ્રતીક પણ છે. પાણીની બંદૂકોમાંથી વહેતું રંગબેરંગી પાણી બાળકોને ભારે ઉત્સાહથી ભરી દે છે. આજે ઘણી જગ્યાએ ખાસ સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. ઉત્તર પ્રદેશના મથુરા અને વૃંદાવનની હોળી ખાસ જાણીતી છે. ભારત અને વિદેશના પ્રવાસીઓ દર વર્ષે અહીં આવે છે, જેથી તેઓ લઠમાર હોળી અને ફૂલ હોળીને તેમની યાદોમાં કાયમ માટે જાળવી શકે. ભગવાન શ્રી રામના જન્મસ્થળ અયોધ્યામાં પણ રંગોનો તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. દરમિયાન સમગ્ર ગુજરાત રાજ્યમાં આજે ધૂળેટીનો તહેવાર ખૂબ જ ઉત્સાહથી ઉજવવામાં આવી રહ્યો છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ રાજ્યના લોકોને ધૂળેટીની શુભેચ્છા પાઠવી છે. અરવલ્લી જિલ્લાના બાથીવાડા ગામમાં 50,000થી વધુ લોકોએ વર્ષો જૂની પરંપરા મુજબ અનોખી રીતે હોલિકા દહનની ઉજવણી કરી, જ્યારે મહેસાણા જિલ્લાના વિસનગર શહેરમાં બટાકા, રીંગણ અને ટામેટા જેવા શાકભાજી એકબીજા પર ફેંકીને અનોખી રીતે ધૂળેટીનો તહેવાર ઉજવવામાં આવ્યો. આકાશવાણી તરફથી અમારા બધા શ્રોતાઓને હોળીની શુભકામનાઓ. અજય ઇન્દ્રેકર, આકાશવાણી સમાચાર, અમદાવાદ.
ICC પુરૂષ T20 વિશ્વકપમાં આજે કોલકાતાના ઇડન ગાર્ડન્સ ખાતે પ્રથમ સેમીફાઇનલમાં દક્ષિણ આફ્રિકા અને ન્યૂઝીલેન્ડ વચ્ચે મેચ રમાઈ રહી છે. ન્યૂઝીલેન્ડે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. છેલ્લા અહેવાલ પ્રમાણે દક્ષિણ આફ્રિકાએ 10 ઓવરમાં 4 વિકેટે 77 રન કર્યા છે. દરમિયાન ભારત આવતીકાલે મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે બીજી સેમીફાઇનલ મેચમાં ઇંગ્લેન્ડનો સામનો કરશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. ઇઝરાયેલે ઈરાનની રાજધાની તહેરાનમાં બાસિજ અને આંતરિક સુરક્ષા કમાન્ડ સેન્ટરો પર શ્રેણીબંધ હુમલાઓ કરતા પશ્ચિમ માં સંઘર્ષ વધુ તીવ્ર બન્યો. ફિનલેન્ડના રાષ્ટ્રપતિનું ભારતમાં સ્વાગત કરતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું તેમની મુલાકાત ભારત ફિનલેન્ડ સંબંધોને નવી ઊંચાઈએ લઈ જશે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. નમસ્કાર.